શ્રી મદ્રાસ ચંદ્ર પત્રાંક 254 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું રાજકોટ જ્ઞાન મંદિરમાં પ્રવચન.
રાજચંદ્રવચનામૃત પત્રાંક 254. મુમુક્ષુતાનું પ્રકરણ છે આ પત્રમાં. કાલે રાત્રે થોડો વિષય ચાલ્યો, સંક્ષેપમાં લઈએ. જીવને અનંત પ્રકારના દોષની ઉત્પત્તિ થાય છે પરિણામમાં. તેમાં સર્વથી મોટો દોષ મુમુક્ષુતા ઉત્પન્ન થતી નથી. મુમુક્ષુતાનો અભાવ છે એ સર્વથી મોટો દોષ છે. મનુષ્યાત્મા કોઈને કોઈ ધર્મમતમાં હોય છે પૂર્વકર્મ અનુસાર. જે તે ધર્મમતમાં સંપ્રદાય અનુસાર જે કાંઈ ધાર્મિક પ્રવૃત્તિ કરવામાં આવે છે એનું નામ કાંઈ મુમુક્ષુતા નથી. ત્યાં સુધી આપણે ચાલ્યું છે. હવે મુમુક્ષુતાનું લક્ષણ કહે છે. મુમુક્ષુતા તે છે કે સર્વ પ્રકારની મોહાશક્તિથી મૂંઝાય એક મોક્ષને વિશેષ યત્ન કરવો. સર્વ પ્રકારની મોહાશક્તિ, આસક્તિના જે પરિણામ છે જીવને એમાં મોહરસ છે. પરિણામ વિકારી હો કે પરિણામ અવિકારી હો, પરિણામની તાકાત, પરિણામની શક્તિ જે તે પરિણામમાં ઉત્પન્ન થયેલા રસના પ્રમાણમાં છે. પરિણામ સંબંધીનું આ વિજ્ઞાન છે, જીવના પરિણામનું આ સાયન્સ છે કે જે પરિણામમાં જેટલો રસ તે પરિણામ તેટલું બળવાન, તે પરિણામમાં તેટલી શક્તિ. જે જીવને મોહનો રસ તીવ્ર છે, મોહયુક્ત પરિણામ તીવ્ર રસવાળા છે, તેનો મોહ પણ બળવાન છે. મોહ છે એ આત્મસ્વભાવનો, આત્મ સ્વરૂપનો સૌથી મોટામાં મોટો દુશ્મન છે, સૌથી મોટામાં મોટો વેરી છે. અથવા એમ કહી શકાય કે આત્મા સ્વરૂપે સ્વભાવે અમૃત સ્વરૂપ છે. આત્મામાં શાંતિ અને આનંદનું અમૃત ભરેલું છે. તો એ જ આત્માના પરિણામમાં જે મોહ છે એ ઝેર છે. ઝેર અને અમૃત પરસ્પર પ્રતિપક્ષમાં છે, એકબીજાના વિરોધી છે. બળવાન મેજર ફોર્સ પ્રિવેલ, જે બળવાન હોય એ બળવાનને લાઠી કામ કરે છે. જગતમાં તો આ નિયમ છે. જો મોહ બળવાન છે તો આત્મા દબાય છે. આત્મરસથી, આત્માના સ્વભાવરસથી જો આત્મપરિણામ બળવાન થાય તો મોહને દબાવવું પડે છે. અહીંયા કૃપાળુ દેવ મુમુક્ષુતામાં એ વિષય ઉપર પ્રકાશ પાડે છે કે જે સર્વ પ્રકારની મોહ શક્તિથી મૂંઝાય. સર્વ પ્રકાર એટલા માટે લીધો કે કોઈ પણ પ્રકાર હો, દરેકને એક પ્રકારના મોહના પરિણામ નથી. કોઈને રસના ઇન્દ્રિયનો મોહ વિશેષ છે, કોઈને સ્પર્શ ઇન્દ્રિયનો, કોઈને ચક્ષુ ઇન્દ્રિયનો, કોઈને શ્રવણ ઇન્દ્રિયનો, જુદા જુદા પંચેન્દ્રિયના વિષયોનો મોહ છે. એ ઉપરાંત એ બધા અશુભ પરિણામમાં જાય છે, કેમ કે વિષયો ભોગોપભોગના વિષયો છે. પણ એ સિવાય પણ શુભ પરિણામનો મોહ હોય છે, અથવા કોઈ પણ વિભાવ અંશનો મોહ છે. એ તમામ પ્રકારનો મોહ છે, એમાં રસ આવે છે ત્યારે મુમુક્ષુતાનો અભાવ છે. મુમુક્ષુ તે છે કે જેને એવા રસ ઉત્પન્ન થવાના કાળે, મોહરસ ઉત્પન્ન થવાના કાળે મૂંઝવણ થાય. આ એક કુદરતી પરિસ્થિતિ છે, નૈસર્ગિક પરિસ્થિતિ છે. બહુ વિચાર માગે એવો આ વિષય છે. પોતાના મોહ પરિણામ સાથે જેને અવલોકનથી મંથન ઉત્પન્ન થાય છે કે આ શું છે અને મને મૂંઝવે છે કે કેમ, કે મને રસ પડે છે. પ્રાય સંસારી જીવને મોહ ભાવની મીઠાશ છે. મોહ ભાવ એટલો મીઠો લાગે છે કે એ મીઠું ઝેર કેટલું ખાય છે એનું પ્રમાણ રહેતું નથી. એવા ઘણા માણસો આજે પણ જોવા મળશે કે જે જીવનના ઉત્તરાર્ધમાં, જીવનની ઉત્તરાવસ્થામાં અનેક પ્રકારે બાહ્ય દ્રષ્ટિએ સાધન સંપન્ન હોવા છતાં લોકો જેને સુખી કહે છે, બેચેન રહે છે, કારણ વગર પણ એના પરિણામોમાં ચિંતા અને એ ચિંતાનું મીટર, હાઈપર ટેન્શન, ડાયાબિટીસ, આ ચિંતાની તીવ્રતાના ભૌતિક વિજ્ઞાનના સાધનોથી મપાય એવા યંત્રો બોલે છે કે ચિંતાનું કારણ નહીં હોવા છતાં પરિણામની અંદર જે જિંદગીભર રસ લીધા છે, અનુકૂળતા માટેના પંચેન્દ્રિયોના વિષયોના સાધનો વસાવવાના અને સંગ્રહ કરવાના, એ રસને લઈને પરિણતિ એવી થઈ જાય છે કે વગર વિચારે પણ બ્લડ પ્રેશરનો પારો બતાવે છે કે પરિણામમાં સુખ ચેન નથી, શાંતિ નથી, અશાંતિ છે. એમ કહે કે ના, મને કાંઈ એવું લાગતું નથી, પણ પરિણતિ થઈ ગઈ છે ને એટલે ઊંડે સુધી નજર નથી. જીવના પરિણામનું વિજ્ઞાન બહુ બારીકાઈથી વિચારવા જેવું છે. સ્થૂળ ઉપયોગને સમજી શકાય છે, સ્થૂળ શુભાશુભ પરિણામને જીવ સમજી શકે છે, કેમ કે એ સ્થૂળ જ્ઞાનની અંદર પણ પકડાય છે, ગ્રહણ થાય છે, વિચારમાં આવી શકે છે. પણ પરિણતિ થાય છે એને નથી સમજી શકતા. પરિણતિ એ છે કે જે અત્યંત તીવ્ર ભાવનાથી એક ચાલુ સ્થિતિ રહી જાય, પરિણામની અંદર એને પરિણતિ કહે છે. પરિણામની ચાલુ ક્રિયા, એવી ને એવી પરિણામની ચાલુ ક્રિયા. એક દ્રષ્ટાંત આપી શકાય એમાં કે હું મનુષ્ય છું, હું માણસ છું, એવી પરિણતિ સામાન્યપણે બધા મનુષ્યોને વર્તે છે. એને વિકલ્પ પણ નથી આવતો કે હું આત્મા છું કે કેમ, અથવા હું તિર્યંચ નારકી દેવ છું એવો વિકલ્પ નહીં આવે. માણસ છું એનો વિકલ્પ કરવો નહીં પડે. અરે એનું નામ જે એને નાનપણમાંથી હજારેક વખત ગોખાવીને નક્કી કર્યું છે કે તું ફલાણો તું ફલાણો, એની પણ પરિણતિ થઈ ગઈ છે. એને વિકલ્પ કરવો પડતો નથી, સ્મરણ કરવું પડતું નથી. સ્મરણ વિસ્મરણથી પાર સ્થિતિ ઉત્પન્ન થઈ જાય છે, એને પરિણતિ કહે છે. કે જે વગર વિચારે વગર સ્મરણ કરે પણ ચાલુ ને ચાલુ રહે છે, એવી પરિણતિને લઈને જીવ દુખી છે. જ્ઞાની પુરુષો એમ કહે છે કે તું આત્મા છું એવી તને પરિણતિ થઈ જવી જોઈએ. જ્ઞાનાનંદ સ્વભાવી સચ્ચિદાનંદ સ્વરૂપ તું આત્મા છો, સહજાત્મ સ્વરૂપ તું છો એવી તને પરિણતિ થઈ જવી જોઈએ. અને એ પરિણતિ એ ભાવનાથી થાય છે. જો કે કૃપાળુ દેવ તો ત્યાં સુધી કહે છે કે ભાવનાથી પરિણતિ થાય એમાં તો શું નવી વાત છે, પરંતુ ભાવનાથી તો કેવળ જ્ઞાન ઉપજી શકે છે. આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રહે, આવું એક ભાવનાનું બળવાનપણું છે. અને તેથી કરીને સર્વજ્ઞાનીઓએ સર્વધર્માત્માઓએ મુમુક્ષુને ભાવનામાં રહેવાની શિક્ષા આપી છે, ભાવનામાં રહેવાનું ફરમાન કર્યું છે કે મુમુક્ષુએ સ્વરૂપની ભાવનામાં, સ્વરૂપ પ્રાપ્તિની ભાવનામાં રહેવું. ભાવના કદી નિષ્ફળ જતી નથી. પીછડિયાભાઈ, ભાવના કદી નિષ્ફળ જતી નથી. 14 બ્રહ્માંડ ફરી જાય તો ભલે એક વાર ફરી જાય, પણ ભાવના નિષ્ફળ નહીં જાય. પૂજ્ય બેનશ્રીનું વચનામૃત છે ને, ચૈતન્યની ચૈતન્યમાંથી ઉત્પન્ન થયેલી ભાવના કદી નિષ્ફળ જતી નથી. ભલે 14 બ્રહ્માંડ એક વાર ફરે તો ભલે ફરે, પણ ભાવના નિષ્ફળ જતી નથી. એ ભાવના માટે કૃપાળુ દેવે સૂત્ર આપ્યું કેવળ જ્ઞાનનું. એ ભાવનાનું ફળ કેવળ જ્ઞાન છે. અને એ કેવળ જ્ઞાન નિયમથી મળશે, મળશે અને મળશે, અમારી ગેરંટી છે. આવા પ્રમાણિક પુરુષની ગેરંટી છે. પ્રમાણિક કંપનીની ગેરંટી હોય તો ગમે એટલો દાગીનો લઈ લઈએ, ત્રિભુવન ભીમજીને ત્યાંથી 50 લાખનો લેવો હોય તો લઈ લઈએ, કેમ કે પ્રમાણિક છે વેપારી. એ તો કેટલા પ્રમાણિક છે એ સમજવા જેવું છે, પણ આ તો નિસંદેહ પ્રમાણિક છે, જેમાં સંશય કરવાનો અવકાશ નથી એવા પ્રમાણિક છે. તો એમાં તો નિશ્ચય પ્રતીતિ કરવા યોગ્ય છે કે ભાવનાનું ફળ મળશે, મળશે ને મળશે. ભાવના ચૈતન્યમાંથી હોવી જોઈએ એ ન સમજાય તો એકનું તો અવશ્ય સમજાયું છે કે શુદ્ધ અંતઃકરણથી ઉત્પન્ન થયેલી ભાવના હોય તો એ ફળે ફળે ને ફળે, ન ફળે એવું ન બને. એવી ભાવના સ્વરૂપની ભાવના વાળાને સ્વરૂપથી વિપરીત એવો જે મોહ પરિણામમાં પૂર્વ સંસ્કારથી ઉત્પન્ન થાય છે, મોહથી ઘણી મોહ સંયુક્ત ભાવના ભાવી છે, આ જીવે અનંત કાળથી ભાવતો આવ્યો છે, એ સંસ્કાર જ્યાં સુધી નિર્મૂળ ન થાય ત્યાં સુધી ઓછા વત્તા પ્રમાણમાં એ પરિણામ ઉત્પન્ન થાય છે, અને ત્યાં પાત્ર જીવ છે, મુમુક્ષુ જીવ છે, હળુકર્મી જીવ છે, એ કુદરતી રીતે ન સમજાય એવી રીતે મૂંઝાય છે, એને સમજણ નથી પડતી, મૂંઝવણ કરવી નથી પડતી પણ એને મૂંઝવણ થઈ આવે છે. મૂંઝવણ શબ્દ જે વાપર્યો છે કૃપાળુ દેવે, આ વાત જે લખી છે એ કોઈ લોકોત્તર વિચક્ષણતાનો પ્રકાર છે કૃપાળુદેવનો. વિચક્ષણતા તો હોય છે સંસારી જીવોમાં પણ અનેક પ્રકારની, પણ એ બધી લૌકિક વિચક્ષણતા છે, આ લોકોત્તર વિચક્ષણતા છે. કેમ કે સંસારી પ્રાણી તો મોહમાં, મોહની મીઠાશમાં અર્ધો અર્ધો થઈ જાય છે, ગોળ ગોળ ને પાણી પાણી થઈ જાય છે. એ જગ્યાએ, એ અવસરે, એ સમયે મુમુક્ષુ જીવને મૂંઝવણ થાય છે. આવી એક જેની સ્થિતિ ઉત્પન્ન થઈ છે એ જીવ મૂંઝાય છે, એ છૂટે છે. પાણીમાં કોઈ ડૂબે તો મૂંઝાય કેવો? અરે હવા લેવા માટે નાક બંધ કરી દેવામાં આવે, નાક ને મોઢું બંને બે જગ્યાએથી હવા લઈ શકે, શ્વાસોશ્વાસ માટે ફેફસામાં હવા ભરવામાં, એ બંને દ્વાર બંધ કરી દેવામાં આવે તો કેટલા જોરથી છોડવું પડે, એને છૂટવું પડે, ખોલવું પડે, કે મૃત્યુનો સમય આવે પૂરી તાકાતથી એ મૂંઝવણનો ઉકેલ લાવવો પડે. એ મૂંઝવણ એવી ચીજ છે, જીવ બધું સહન કરી શકે, મૂંઝવણ સહન કરી શકે નહીં. ટેન્શનમાં આવે તો આપઘાત કરે, મૃત્યુને વાલો કરે પણ મૂંઝવણ સહન કરી શકે નહીં. એટલે મૂંઝવણ એક મૃત્યુથી પણ અધિક વેદના છે. જો કે પીડાની દ્રષ્ટિએ મૃત્યુને સૌથી વધારે અંતિમ સ્ટેજ મૃત્યુનો ગણાય છે, પણ પરિણામના વિજ્ઞાનમાં એમ નથી. પરિણામના વિજ્ઞાનમાં મૂંઝવણ છે એ મૃત્યુથી પણ વધારે આગળનો સ્ટેજ છે. એટલે અહીંયા જે મૂંઝાય છે, મોહના પરિણામમાં જે જીવ મૂંઝાય છે, એ મોહથી છૂટા વિના નહીં રહે, એને મોહનો અભાવ થયા વિના નહીં રહે, અથવા એ મોહનો અભાવનો પ્રયત્ન પુરુષાર્થ કર્યા વિના નહીં રહે. કેમ કે મૂંઝવણ ચીજ એવી છે, એ જીવ સહન નથી કરી શકતો. એવો જીવ મોક્ષને માટે જ, બીજા કોઈને માટે નહીં, મોક્ષને અહીંયા કૃપાળુ દેવે અવતરણ ચિહ્નમાં લખેલો છે. મોક્ષ શબ્દ અહીંયા ઇન્વર્ટેડ કોમામાં છે. આ જગ્યાએ મોક્ષને વિશે યત્ન કરવો, બીજા કોઈ અવસ્થા માટે નહીં, મુમુક્ષુતા માટે મુમુક્ષુને પ્રયત્ન નથી કરવો, સમ્યક દર્શનને માટે મુમુક્ષુને પ્રયત્ન નથી કરવો, મુનિ દશાને માટે મુમુક્ષુને પ્રયત્ન નથી કરવો, પણ મોક્ષને માટે મુમુક્ષુને પ્રયત્ન કરવો છે. એ વિશે કાલે રાત્રે આપણે થોડો વિસ્તારથી લીધો હતો કે શા માટે, કે છેલ્લું જે અંતિમ ધ્યેય છે એ મોક્ષનું હોવું ઘટે છે, બાકી બધી અધૂરી અવસ્થા છે. જીવ સ્વભાવે કરીને પૂર્ણ હોવાથી એને અપૂર્ણ કાંઈ ખપતું નથી. સંસારના આવેગમાં આવે છે તો પણ એને અધૂરું જોતું નથી, ગમે તેટલું મળે તો બધું ઓછું પડે છે, અધૂરું લાગે છે, ક્યાંય પૂરું પડતું નથી કોઈને. ભૌતિક સંપત્તિ પણ અનંતી જોઈએ એવો અભિપ્રાય એક જીવને છે. જોકે જગતમાં એ મર્યાદિત છે, અમર્યાદિત નથી, અને એને લઈને આ બધા વિગ્રહ છે, લડાઈ છે, તકરાર છે, ક્લેશ છે અને દુઃખ છે. કેમ કે એક જીવની ઈચ્છામાં, શાસ્ત્રકાર તો એમ કહે છે કે જો એક જીવની ઈચ્છાનું ડેવલપમેન્ટ કરવામાં આવે, એનલાર્જ કરવામાં આવે, તો આખા જગતની સંપત્તિ એક પરમાણુ જેટલી એને લાગે, એવડી મોટી ઈચ્છા હોય તો. અનંત જીવની ઈચ્છાઓમાં હવે વેચવું કેવી રીતે? વેચે તો ભાગ કેટલો આવે? અનંતમાં ભાગે આવે આખું જગત. આખા જગતમાં પણ બધાને મર્યાદિત મળે છે, પછી ખેંચા ખેંચી થાય નહીં તો થાય શું? અને વિગ્રહ ન થાય ને લડાઈ ન થાય તો થાય શું? એટલે એ અભિપ્રાય વાળા બધા જીવો સદામ હુસેન જ છે. હમણાં સદામ હુસેન પ્રખ્યાત થઈ ગયા ને, તો એ બધા જીવો સદામ હુસેન જ છે. કેમ કે બધાને અનંત જોઈએ છે અને કોઈને પૂરું પડે એવું છે. એને કૃપાળુ દેવ કહે છે કે તારી મહત્વકાંક્ષાને આટોપી લે. તારી મહત્વકાંક્ષા ઉપર ચોકડી મૂકી દે, મોટું મીંડું એવડી મોટી શૂન્ય કરી નાખ કે આ જગતમાંથી મારે એક પરમાણુ પણ ન ખપે. આખું જગત તો ન જોઈએ પણ જગતનો એક પરમાણુ પણ ન ખપે. અને એક પરમાણુ જેને ખપે એટલો સૂક્ષ્મ પણ જેને ભાવ થાય, તે રાગ ભાવ એક મલિન ભાવ છે, એક મેલો રજકણ છે, ભાવનો મેલો કણ છે, કે જેનો સ્વાદ ક્લેશિત છે, દુઃખદાયી છે, મલિન છે. સમયસારની 72 ગાથામાં ભગવાન કુંદકુંદ આચાર્ય આશ્રમની વ્યાખ્યા એ રીતે કરે છે કે આશ્રમ છે એ દુઃખ અને દુઃખના કારણ રૂપે છે, સ્વયં મલિન છે અને જીવના સ્વભાવથી વિપરીત છે, વિરોધી છે. આશ્રમ તત્વ છે અને રાગ પણ આશ્રમ છે. સામાન્ય રીતે આપણા લેવલના માણસો સ્વચ્છ રહેવાને ટેવાયેલા છે કે મેલા રહેવાને ટેવાયેલા છે. ઢેઢ ભંગી ચમાર જે નીચલા વર્ણના લોકો છે એ મેલા ઘેલા વસ્ત્રો પહેરે છે, નાય ન નાય ચાલે. આપણે હંમેશા નાવા જોઈએ, કોઈને દિવસમાં 2-3 વાર પણ. કપડાં પણ સ્વચ્છ જોઈએ, કોઈ પણ અંગ ઉપર મલિનતા ન જોઈએ. ભલે આખું શરીર અંદર મલિનતાથી ભરેલું હોય તો પણ બહારમાં એક કણ મલિનતાનો કોઈને જોઈએ નહીં, અને એમાં મુખાકૃતિ ઉપર તો નહીં જ, અને જીવવા ઉપર, રસના ઇન્દ્રિય ઉપર તો સ્વાદ આવે છે. ત્યાં તો મલિનતા નો એક કણ કોઈ બીજા અંગ ઉપર પણ સાફ રાખીને ન પોસાય, સાફ રાખ્યા વિના ન રહેવાય તો જીભ ઉપર તો કેમ રહી શકે? ત્યારે જીભનો ઉપયોગ છે એ સ્વાદ લેનાર છે. ખરેખર ઇન્દ્રિય, જીવા ઇન્દ્રિય સ્વાદ લેનાર નથી, પણ જીભનો ઉપયોગ સ્વાદ લે છે, સ્વાદને માણે છે, જાણે છે, અને એમાં મલિનતાને ન જાણે એ ઉપયોગને શું કહેવું? એને ઉપયોગ પણ કેમ કહેવો? રાગ જે કોઈ રાગનો એક કણ છે એ પણ જેને ભાવે છે એને મલિનતા ભાવે છે. વિષ્ટાનું નામ આપો તો સાંભળવા કોઈ તૈયાર ન થાય, વિકલ્પ કરવા તૈયાર ન થાય. અહીંયા રાગની મલિનતાને માણે છે, જાણીને માણે છે, એ મલિનતાને મલિનતા તરીકે ઓળખતો નથી. જો કે પરિણામનો સ્થૂળ વિષય છે એને પણ ઓળખે નહીં, તો આત્મ સ્વભાવ જે સૂક્ષ્મથી સૂક્ષ્મ, સૂક્ષ્માથી સૂક્ષ્મ છે એને કેવી રીતે ઓળખે, આત્મ સ્વરૂપને કેવી રીતે ઓળખે, અને ઓળખે નહીં તો અનુભવ કેવી રીતે થાય. એટલે અહીંયા મોક્ષને અવતરણ ચિહ્નમાં કેમ લીધો કૃપાળુ દેવે, એક એક વાતમાં મર્મ બહુ ભરેલો છે. કે મોક્ષને માટે યત્ન કરવો એનો અર્થ એ છે કે આ એક એવો મુમુક્ષુતામાં આવ્યો છે કે જેને એક કણ પણ મલિનતાનો તે ઈચ્છતો નથી, ચાહતો નથી, પૂરેપૂરો સાફ થવા માગે છે. અમસ્તુ કોઈને પૂછીએ કે તમારા ઉપર કલંક હોય તો કાંઈ, ના ભાઈ અમને કલંક ન જોઈએ, પણ મોટું કલંક ન હોય ને નાનું હોય તો થોડુંક હોય તો, અરે જરા પણ ન જોઈએ. સિદ્ધ જ અભિપ્રાય આવશે કે જરા પણ ન જોઈએ. તો આ એક કલંકિત દશા છે, દોષ છે, અવગુણ છે. એ જીવના શુદ્ધ સ્વરૂપનું એક કલંક છે, અને મુમુક્ષુ તે છે કે જે સૂક્ષ્મમાં સૂક્ષ્મ કલંકને નહીં ચાહતો. નિષ્કલંક દશાનો જે ચાહક છે, નિષ્કલંક દશાનું જેનું ધ્યેય છે, એને અહીંયા મોક્ષનો વિષય યત્ન કરનારો મુમુક્ષુ કહે છે. એ મોક્ષને માટે યત્ન કરનારો છે એને મુમુક્ષુ કહીએ છીએ. મૂળ ધાતુ જે છે સંસ્કૃત શબ્દ છે, મૂળમાં મૂંચ નામની ધાતુ છે. મૂંચ મૂંચ ટુ લીવ, મૂંચથી મૂંચ છોડાવવું, છોડાવવું એટલે મુક્ત કરવો, લીવ છોડાવી દેવું. લીવ બે રીતે છે, લીવ એટલે જીવવું પણ એનો સ્પેલિંગ જુદો છે, અને લીવ છોડાવવાનો સ્પેલિંગ જુદો છે. તેનેથી છોડાવવું કે સર્વ પ્રકારના દોષથી છોડાવે, દુઃખથી છોડાવે, અને એના ફળ સ્વરૂપ સંસાર અને જન્મ મરણના પરિભ્રમણથી છોડાવે, એવો જે ભાવ તે મોક્ષ ભાવ છે. કે જેને કોઈ બંધન નથી, જેને કોઈ પ્રતિબંધ નથી ભાવે કે દ્રવ્ય, એને વિશે યત્ન કરવો તેને મુમુક્ષુતા અહીંયા કૃપાળુ દેવ કહે છે. તીવ્ર મુમુક્ષુતાની વ્યાખ્યા એ કરી છે આ જગ્યાએ કે તીવ્ર મુમુક્ષુતા એ છે કે અનન્ય પ્રેમે મોક્ષના માર્ગમાં ક્ષણે ક્ષણે પ્રવર્તવું. ચતુર્થ ગુણ સ્થાનથી જે મોક્ષ માર્ગમાં પ્રવેશ કરે છે એવા મોક્ષ માર્ગી ધર્માત્માઓ પ્રતિ સમય પ્રતિ ક્ષણ મોક્ષ પ્રત્યે ગમન કરે છે. માર્ગની અંદર ગમન કરનારા છે, પ્રતિ ક્ષણે એમની ગતિ ચાલુ છે, પરિણતિ ચાલુ છે, પરિણામ પરિણમે એને પરિણામની ગતિ કહેવામાં આવે છે, અને એ ક્ષણે ક્ષણે મોક્ષ માર્ગની અંદર ચાલે છે, ચાલતા જ હોય છે. ઉપયોગ શુદ્ધ હોય કે ઉપયોગ અશુદ્ધ હોય, અશુદ્ધ ઉપયોગમાં પણ બે ભેદ, ઉપયોગ શુભ હોય કે ઉપયોગમાં અશુભ યોગ હોય તો પણ ચતુર્થ ગુણ સ્થાને મોક્ષ માર્ગની ગતિ પ્રતિક્ષણે ચાલુ જ રહે છે, એમાં કાંઈ ફેર પડતો નથી, કેમ કે પરિણતિ થઈ ગઈ છે. એમને મોક્ષ માર્ગની પરિણતિ થઈ ગઈ છે. ઘણા રસથી ઉત્પન્ન થયેલી એવી પરિણતિની શક્તિ ઉપયોગથી પણ વધારે છે. દ્રષ્ટાંતથી સમજી શકાશે. એક પ્રેક્ટિકલ સાઈડનું દ્રષ્ટાંત લઈએ કે સામાન્ય રીતે તત્વજ્ઞાનનો અભ્યાસ કરનાર આત્માના વિચાર કરે છે અને કોઈ વખત તો એકાંતમાં બેસીને આત્મ સ્વરૂપમાં એકાગ્ર થવા માટે ધ્યાનનો પ્રયોગ અને પ્રેક્ટિસ પણ કરે છે. એવા સમયે તે આત્મ સ્વરૂપના વિચાર કરે છે. વિચારની દશામાં બીજા વિચાર કરે અને એમ સ્વરૂપમાં ધ્યાન લાગે એ તો બની શકે નહીં. અને છતાં આત્મ સ્વરૂપમાં એકાગ્ર નથી થઈ શકતો એ વાત બધાને અનુભવ ગોચર છે. એટલા માટે ઉપયોગ એકાગ્ર થતો નથી કે પરિણતિમાં આત્મા નથી આવ્યો, આ કારણ છે. પરિણતિમાં અનાત્મા છે, પરિણતિમાં દેહ તે આત્મા છે, પરિણતિમાં રાગ તે આત્મા છે. આત્મા એટલે જેની સાથે આત્મીયતા કરે તે આત્મા, એકત્વ કરે તે આત્મા, ભિન્ન ન પડી શકે તે આત્મા, ભિન્ન ન થઈ શકે તે આત્મા. અનંતકાળથી રાગાદી સ્વરૂપને દેહાદી સ્વરૂપે પોતાનો જે અનુભવ છે એ પર સાથેનો એકત્વપણાનો જે અનુભવ છે એ જ એનો આત્મા છે. એ આત્માનું વિસર્જન ન થાય ત્યાં સુધી જ્ઞાનાનંદ સ્વરૂપ આત્માનું પરિણામમાં સર્જન ન થાય. સ્વરૂપે તો જે છે તે છે, પણ પરિણામમાં એનું સર્જન થવું એના માટે પહેલા પરિણતિ બદલવી જોઈએ. પરિણતિ બદલ્યા વિના ઉપયોગ બદલે નહીં, એટલે ઉપયોગ એકાગ્ર નથી થતો. આ એનું વૈજ્ઞાનિક કારણ છે, બહુ સાયન્ટિફિક વાત છે. જગતના ભૌતિક વિજ્ઞાનથી આ એક વધારે પરફેક્ટ સાયન્સ જેને કહીએ પૂર્ણ વિજ્ઞાન છે. કારણ કે પેલું પરફેક્ટ નથી, ઇમ્પરફેક્ટ છે, અધૂરું વિજ્ઞાન છે. એમાં શોધ બધી બાકી છે અને હજી રિસર્ચ ચાલુ જ છે લોકોની. અને કોઈ પણ રિસર્ચ કરે છે ત્યારે પણ એ લોકો અપેક્ષિત વાત રાખે છે કે આ અમારી શોધ ફૂલ એન્ડ ફાઇનલ નથી, આથી કોઈ આગળની શોધ થશે ત્યારે અમે અમારા અભિપ્રાયને બદલશું. એ સબ્જેક્ટિવ કન્ડિશન અમારી આ શોધ છે. પણ મોક્ષ માર્ગનું નિરૂપણ કરનાર સર્વજ્ઞ પરમાત્મા તીર્થંકર દેવ હતા, એ પૂર્ણ જ્ઞાની હોવાથી એમને પૂર્ણ જ્ઞાન હતું. ભૌતિક જ્ઞાન પણ પૂર્ણ હતું અને આત્મિક જ્ઞાન પણ પૂર્ણ હતું, આધ્યાત્મિક જ્ઞાન પણ પૂર્ણ હતું. એમની પરંપરાથી ભગવાન વર્ધમાન સ્વામી 2500 વર્ષ થયા, તેમની પરંપરાથી ગણધરો આચાર્યો મુનિઓ અને સત્પુરુષો જ્ઞાનીઓથી આ વિજ્ઞાન હજી ચાલ્યું આવે છે. મોક્ષ માર્ગનું વિજ્ઞાનનો હજી સમૂળગો નાશ નથી થયો એ આપણા સૌનું પરમ સૌભાગ્ય છે કે હજી મોક્ષ માર્ગનો સમૂળગો વિચ્છેદ નથી થયો. ભલે મોક્ષનો વિચ્છેદ ગયો હોય પણ મોક્ષ માર્ગનો વિચ્છેદ નથી થયો. અને જે મોક્ષ માર્ગમાં આવે છે એનો મોક્ષ છે એ રિઝર્વ થઈ ગયો, આરક્ષણ થઈ ગયું એનું, સર્વજ્ઞના જ્ઞાનમાં એનો નોંધ થઈ ગઈ, રજિસ્ટ્રેશન થઈ ગયું કે આ જીવ આ કાળે મોક્ષ પામવાનો ને પામવાનો. એટલે એ ભગવાન તીર્થંકર દેવથી માંડીને સર્વ જ્ઞાની પુરુષોની એ કૃપા કહો, કરુણા કહો, નિષ્કારણ કે મોક્ષ માર્ગ છે એ એમણે પ્રાપ્ત કર્યો, મોક્ષ માર્ગને રોકી રાખ્યો છે, વિચ્છેદ જતા થંભાવી દીધો છે અને અધ્યાત્મના સ્તંભ એવા એ જ્ઞાની પુરુષોએ મોક્ષ માર્ગને પોતે ચાલુ રાખીને નિરૂપણ કરતા આવ્યા છે કે આ મોક્ષ માર્ગ છે. જેને પણ મોક્ષ જોઈતો હોય અને સંસારનું પરિભ્રમણ ટાળવું હોય એને માટે હજી રસ્તો ખુલ્લો છે, રસ્તો બંધ થયો નથી. જૈન દર્શન એ પરિભ્રમણના નાશનું દર્શન છે, જન્મ મરણના નાશનું દર્શન છે. માત્ર પોતાને ભૌતિક મુશ્કેલીઓ સંયોગોની મુશ્કેલીઓ ટાળવા માટેનો ધર્મ નથી આ. જેને માત્ર વર્તમાન સંયોગો સુધારવા હોય, અનુકૂળતાઓ વધારવી હોય, પ્રતિકૂળતાઓ ટાળવી હોય એને માટે અન્ય દર્શન છે, કેમ કે ત્યાં પુણ્ય અને પુણ્યના ફળ સિવાય બીજી આગળની વાત નથી. અહીંયા તો એ કચરા ટોપલીની વાત છે, પુણ્ય ને પુણ્યના ફળ એ બધું કચરા ટોપલીમાં નાખીને જેને જન્મ મરણ ટાળવા હોય અને જેને મોક્ષ જોઈતો હોય, જેને પ્રારંભ જ ત્યાંથી કરવો હોય, શરૂઆત જ ત્યાંથી કરવી હોય પૂર્ણતાના લક્ષ્ય, એને માટે જૈન દર્શન છે, જૈન દર્શનની મુમુક્ષુતા છે. મોક્ષ માર્ગી તો એમ કહે છે કે તીવ્ર મુમુક્ષુ છે, કેમ કે એ ક્ષણે ક્ષણે મોક્ષ માર્ગમાં પ્રવર્તે છે. જો કે આ પત્રમાં તીવ્ર મુમુક્ષુતા વિશે અત્રે જણાવવું નથી, પત્રનો વિષય તીવ્ર મુમુક્ષુતાનો આ પત્રમાં એજન્ડા ઉપર નથી, પણ મુમુક્ષુતા વિશે જણાવવું છે. પત્રનો ખાસ વિષય મુમુક્ષુતા છે કે તે ઉત્પન્ન થવાનું લક્ષણ પોતાના દોષ જોવામાં અપક્ષપાતતા એ છે અને તેને લીધે સ્વચ્છંદનો નાશ હોય છે. પોતાના દોષ જોવાની અપક્ષપાતતા, મધ્યસ્થતા કહો કે અપક્ષપાતતા કહો, પોતાના દોષ નિષ્પક્ષપણે જોવા, આ એક મુમુક્ષુતાનું લક્ષણ બાંધ્યું. કૃપાળુદેવે એમ ન કહ્યું કે રોજ મંદિરમાં જઈને પૂજા ભક્તિ કરે તો મુમુક્ષુ છે, એમ પણ ન કહ્યું કે દયાદાન પાળે તે મુમુક્ષુ છે, શાસ્ત્ર સ્વાધ્યાય કરે તે મુમુક્ષુ છે, વ્રતાદિ ગ્રહણ કરે તે મુમુક્ષુ છે, માળા ફેરવે તે મુમુક્ષુ છે, કે સમ્મેત શિખરની કે પાલીતાણાની યાત્રા કરે તે મુમુક્ષુ છે, એવું કાંઈ ન કહ્યું. લોકોત્તર વિચિક્ષણતાનો વિષય છે આ. જેમ જેમ એમના વચનો ઉપર વિચાર કરીએ છીએ તેમ તેમ અધિક અધિક બહુમાન એમને વિશે ઉત્પન્ન થાય છે. શું કહે છે કે પોતાના દોષ જોવામાં નિષ્પક્ષ થવું એનું નામ મોક્ષ છે, કેમ કે દોષથી છૂટવું એનું નામ મોક્ષ છે ને, સમ્યક પ્રકારે દોષથી મુક્ત થવું આટલી કન્ડિશન છે. દોષથી મુક્ત થવાની વાત તો પ્રાય બધા જ આસ્તિક દર્શનમાં છે, પણ સમ્યક પ્રકારે દોષથી મુક્ત થવાની વાત એકમાત્ર જૈન દર્શનમાં છે. તત્વજ્ઞાનના એટલે ફિલોસોફીના સબ્જેક્ટને લાગે વળગે છે ત્યાં સુધી બધા જ દર્શનોમાં વેદાંત, જૈનને છોડીને વેદાંત જેટલું તત્વજ્ઞાનની ફિલસૂફી કોઈ દર્શનોમાં નથી. અને વેદાંતને વિશે કૃપાળુદેવે 497 થી 508 સુધીમાં 500 અભિપ્રાય આપી દીધો છે અને અગાઉ પણ અભિપ્રાય એમણે આપી દીધો છે બહુ શરૂઆતના વર્ષોમાં પણ. એટલે સરવાળો મારીને એમણે એમ કહ્યું છે કે જેમ એક મ્યાનમાં બે તરવાર નથી એમ જગતમાં બે જૈન નથી. એટલે કે જૈન દર્શન એક અદ્વિતીય દર્શન છે, એની બરાબરીમાં એની તુલનામાં તો કોઈ દર્શન આવી શકે એ પરિસ્થિતિ જ નથી. જોકે બે જૈન નથી એમ કહ્યું એનો અર્થ જ એમ છે કે આજે અનેક જે જૈનના વાળા છે એ કૃપાળુદેવના અભિપ્રાય અનુસાર નથી. બે જૈન જ નથી, જૈન તો એક જ હોય, એનો એક જ અભિપ્રાય હોય, અનંત જ્ઞાનીઓનો એક જ મત હોય, બે મત હોઈ શકે નહીં. એમ જગતમાં બે જૈન નથી, જૈન સિવાય બીજું કોઈ બરાબરીમાં નથી, ને જૈનમાં પણ બે જૈન પણ હોય નહીં. અનંત જ્ઞાનીનો એક મત હોય, એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ, મોક્ષ માર્ગ તો એક જ પ્રકારે હોય. તો એ મોક્ષમાં સમ્યક પ્રકારે છૂટવું, દોષથી સમ્યક પ્રકારે છૂટવું, એવો જે કાર્ય પદ્ધતિનો વિષય છે એને મુમુક્ષુતા સાથે જે સંબંધ છે એનો એક અહીંયા પ્રયોગ આપ્યો છે કે પોતાના દોષને જોવા, પોતાના દોષને વિચારવા અને પોતાના દોષને જોવા, એ બે પ્રકારની પરિણામની અંદર પ્રક્રિયા ચાલે છે. એમાં અહીંયા વિચારવા એ શબ્દનો પ્રયોગ નથી, પણ જોવા એ શબ્દનો પ્રયોગ છે. એમાં કાંઈક કૃપાળુદેવ વિશેષ વાત કહેવા માગે છે, થોડી ઊંડી વાત કહેવા માગે છે. વિચારવામાં તો સામાન્ય માણસને પણ આવે છે પોતાના દોષ, પણ જોવામાં આવવું એ બીજી જ વાત છે, સાવ તદ્દન બીજી વાત છે. પ્રત્યેક આત્મા સ્વભાવથી શુદ્ધ અને નિર્દોષ હોવાને લીધે દોષ જે કાંઈ પરિણામમાં થાય છે એની સામેનું પ્રતિકાર શક્તિ એક ઊભી થાય છે, જેને આપણે એમ કહીએ છીએ ચાલતી ભાષામાં કે પરિણામ બગડે છે ત્યારે કોન્શિયસ બાઇટ કરે છે. શું કહીએ છીએ? આત્મા કરડે છે અંદરથી, કોન્શિયસ બાઇટ કરે છે. અરે ચોર ચોરીનો ધંધો લઈને બેઠો હોય તો પણ, અથવા જેને રોજ ચોરી કરવાનો ધંધો હોય, આ સોની વગેરેને હોય છે એવો, તો એને અંદરથી તો એમ જ થયા કરે કે આ ધંધો સારો નથી, પણ શું કરીએ, પેટ ભરવા માટે આપણા નસીબે આ ધંધો આપણા હાથમાં આવ્યો છે, બાકી આ કરવા જેવું તો નથી, એવું તો એને અંદરથી થયા જ કરે. કેમ? કે એનો સ્વભાવ દોષ કરવાનો નથી, શુદ્ધ સ્વભાવ છે આત્માનો. જેમ આત્માનો સુખ સ્વભાવ છે એટલે દુઃખથી હટવાનો એ નિરંતર પ્રયત્ન કરે છે, દુઃખથી છૂટવાનો માનેલો પ્રયત્ન, માનેલા દુઃખથી છૂટવાનો, માનેલા સુખને પ્રાપ્ત કરવાનો એ નિરંતર પ્રયત્ન કરે છે, એમ દોષ પણ એને જોઈતો નથી. પણ એ માત્ર વિચાર કરે છે, જોતો નથી. જોવું અને વિચારવું એમાં બહુ મોટું અંતર છે. આ જરા વિષય થોડો સૂક્ષ્મ છે પરિણામનો, પણ પાત્રતામાં તો સૂક્ષ્મતાનો અભિલાષી તે પાત્ર છે. 105 નંબરના પત્રાંકમાં કૃપાળુદેવ કહે છે કે મહાવીરના બોધને પાત્ર કોણ? આ મથાળું બાંધ્યું છે. અથવા સમ્યક દર્શનને પાત્ર કોણ? કે સદૈવ સૂક્ષ્મતાનો અભિલાષી. તો સૂક્ષ્મતા જ્યાં તત્વજ્ઞાનની આવે, તત્વના વિષયમાં જેટલી સૂક્ષ્મતા આવે ત્યાં જિજ્ઞાસા વિશેષ સતેજ થાય, ત્યાં જિજ્ઞાસા ઓર તીવ્ર થાય. એક મુમુક્ષુતાના પાત્રતાના લક્ષણ માહેનું એક લક્ષણ છે, અનેક લક્ષણો માહેનું આ એક પણ લક્ષણ છે. ત્યાં 10 લક્ષણ લીધા છે, એમાં આ એક લક્ષણ લીધું છે. જોવું એટલે ચાલતા પરિણામનું અવલોકન તે જોવું છે, અને થઈ ગયેલા પરિણામનું સ્મરણ કરવું તે વિચારવું છે. આ બે વાતમાં ફરક છે. વિચાર કોને કહેવો? બીજી ભાષામાં કહીએ તો કે દોષને વિચારવા તે પરોક્ષ જ્ઞાનનો વિષય છે. દોષ ત્યાં પરોક્ષ થઈ ગયા છે, અને દોષને જોવા તે દોષ જ્ઞાનમાં પ્રત્યક્ષ છે, એને જોવે છે. પ્રત્યક્ષતામાં અને પરોક્ષતામાં અંતર કેટલું? બહુ મોટું અંતર છે. પ્રેક્ટિકલ સાઈડથી એક વાત વિચારીએ કે રસ્તે ચાલતા એક એક્સિડન્ટ જોયો હોય, ને એક્સિડન્ટમાં કોઈ માણસ બહુ ખરાબ રીતે ચગડાઈને પેચાઈને ઘાયલ થઈને મરી જાય, મરતો જોવામાં આવે તરફડિયા મારીને, અને એના 10-20 ફોટાઓ છાપામાં આવે ને એ જોવામાં આવે. 10-20 એંગલથી ભલે ન દેખાણો હોય, જોવાનારને તો એક જ એંગલ જોવા મળશે, હાજર હશે ત્યાં એને, અને ફોટા પાડનારે એના 10-20 જગ્યાએથી ફોટા પાડીને છાપામાં એ માણસને બતાવે કે આવી ખરાબ રીતે આ માણસ મર્યો. પ્રત્યક્ષ જોનારને જે અસર થશે એ છાપા વાંચનારને થશે. છાપામાં એ ફોટા જોનાર અડધી કલાક પછી ભૂલી ગયો હશે, 15 મિનિટ પછી બીજો વિષય આ છાપાનો જો એને રસ પડતો હાથમાં આવશે તો છાપો માંગતા માંગતા ભૂલી જશે. અને 5 મિનિટ માટે નજર સામે જોયું હશે એ દિવસો સુધી ભૂલી નહીં શકે, રાત્રે સપનામાં આવીને ઊભું રહેશે. કારણ શું? કે પ્રત્યક્ષ બનાવ જે નજર સામે હોય છે એમાં એટલો રસ આવે છે કે એ રસની તાકાત પરિણામની છે, એની પાસે વિચારની તાકાત કાંઈ નથી, એક સતાંશ પણ નથી, 100માં ભાગે પણ નથી. આટલો પ્રત્યક્ષ અને પરોક્ષની અંદર રસ ઉત્પન્ન થવામાં ફરક છે. આ એક પરિણામનું વિજ્ઞાન છે. એટલે અહીંયા કૃપાળુદેવે એમ કહ્યું છે કે મુમુક્ષુતા ઉત્પન્ન થવાનું લક્ષણ અથવા મુમુક્ષુતા ઉત્પન્ન થવાનો પ્રયોગ અથવા મુમુક્ષુતા ઉત્પન્ન થવાની કાર્ય પદ્ધતિ, મુમુક્ષુતા પ્રાપ્ત કરવાની વિધિ આ પ્રકારે છે કે પોતાના દોષને જોવા, નહીં કે વિચારવા. જોવા એટલે ચાલતા દોષને જોવા. વર્તમાન દોષ થઈ ગયો ને પછી જોવે એ વાત બીજી છે, અને ચાલતો જોવે એ વાત બીજી છે. પ્રયોગ કરીને આવજો કાલે, કેટલો ફરક પડે છે પછી પ્રશ્ન એની અંદરથી આપણે વિચારવો હોય તો વિચારીશું. પણ આ વિચાર એ થિયરિટિકલ નોલેજનો વિષય છે. જોવું એટલે અવલોકન કરવું, ચાલતા પરિણામનું અવલોકન કરવું, ઓબ્ઝર્વેશન કરવું, એ પ્રયોગનો વિષય છે. અહીંથી પ્રયોગ શરૂ કરવાનો છે. પ્રયોગ વગર મુમુક્ષુતા પણ નથી, જ્ઞાન દશા તો હોય જ, ક્યાંથી પ્રશ્ન નથી ઉત્પન્ન થતો. જ્યાં પ્રયોગ વગર મુમુક્ષુતા પણ ઉત્પન્ન થતી નથી એમ કૃપાળુદેવ કહે છે, તો જ્ઞાન દશા તો ઉત્પન્ન થવાની છે જ ક્યાંથી? એ તો ઘણા પ્રયોગ પછીનું રિઝલ્ટ છે, એ તો રિઝલ્ટેડ પોઝિશન છે. પ્રયોગની રિઝલ્ટેડ પોઝિશન તે જ્ઞાન દશા છે, એ કોઈ વિચારની દશા નથી, વિકલ્પની દશા નથી, એ કોઈ તંદ્રા નથી, કોઈ નિંદ્રા નથી, કોઈ વિકલ્પ નથી, કોઈ વિચાર નથી, પણ એ પ્રત્યક્ષ સાક્ષાત અનુભવ છે. તો એ પ્રત્યક્ષતા અહીંથી શરૂ થાય છે કે જ્યાં પોતે ઊભો છે. કેટલી વ્યવહારુ વાત છે કે જે દોષથી ઘેરાયેલો છે, પોતાનું પરિણામ પોતે ઘેરાયેલો છે, શુભાશુભ પરિણામ નોન સ્ટોપ ધારાવાહી પ્રવાહ ચાલુ જ રહે છે. શુભ અને અશુભ પરિણામના એક પ્રવાહક્રમ છે, ચાલુ રહે છે. એટલો દોષિત પરિણમન સતત ચાલે છે, કરવું શું આમાં? આ એક મૂંઝવણ થાય છે. જેને છૂટવું છે એને એક મૂંઝવણ પણ થાય છે કે કરવું શું. એને અહીંયા કૃપાળુ દેવ સીધો રસ્તો બતાવે છે. આંગળી ચીંધે છે કે આ રસ્તે તું ચાલ, હવે ચાલવું પોતાને છે. એ તો ચાલ્યા, ચાલતા ચાલતા રસ્તાની આંગળી ચીંધતા ગયા કે આ રસ્તે તું ચાલજે, અમે આ રસ્તે ચાલીએ છીએ. આટલી વાત છે કે પોતાના ચાલતા દોષને જોવા એ મુમુક્ષુતા ઉત્પન્ન થવાનું કારણ છે. બહુ સમજી શકાય એવી વાત કરીએ આ વિષયની અંદર તો એવી છે કે એક માણસને ઘણી ભૂખ લાગી અને એમાં પણ એની બધી જ ભાવતી આઈટમનું ભોજન પીરસવામાં આવ્યું. ભૂખ પેટમાં ભડકો હોય એવી ભૂખ હોય, જઠરાગ્નિ છે ને, એટલે ભૂખનો ભડકો હોય એવી ભૂખ હોય અને એમાં ભાવે એવી જ બધી આઈટમનું ભોજન હોય, ખાવામાં કેટલો રસ પડે. બહુ સારા એવા રસયુક્ત પરિણામથી માણસ જમતો હોય, એમાં કોઈ ચિંતાનો વિષય ના સમાચાર આવી પડે તો રસભંગ થઈ જાય. શું થાય? એના ભાવતા ભોજનના રસનો ભંગ પડી જાય. હવે જે પરિણામમાં રસ છે જમતી વખતે ભાવતો, એ પણ એક કષાય છે. શું છે? અશુભ પરિણામ રૂપ એક કષાય છે. અને જે ચિંતાજનક સમાચાર આવ્યા, એ શું છે? એ પણ એક બીજો કષાય છે. પણ એક કષાયનો રસ ચાલતો તો એમાં બીજા કષાયે એન્ટ્રી મારી, ત્યાં બોલો કષાય તૂટ્યો. બરાબર છે? પ્રેક્ટિકલ સાઈડથી વાત છે ને, આ તો અનુભવ ગોચર થઈ શકે એવી વાત છે. એટલે કોઈ એક રસના પરિણામને એ કષાયનો ને કષાયનો બીજો રસ હોય તો એ તોડી નાખે. તો પછી જે જ્ઞાન અવલોકન કરે છે કે જેની અંદર કષાય રસ નથી, જ્ઞાન રસ છે. જ્ઞાનમાં ક્યારે? અજ્ઞાનીના જ્ઞાનમાં પણ કષાય નથી પ્રવેશેલો. જ્ઞાન તો જાણવા રૂપ જ કાર્ય કરે છે. જ્ઞાનનું કાર્ય તો એટલું જાણવું એટલું જ છે. એ ચાલતા પરિણામની અંદર એની એન્ટ્રી થાય તો એ રસભંગ થાય, થાય ને થાય જ થાય, એમને સબળપણે થાય. પ્રયોગ કરી જોજો, વિચારીને નક્કી કરવાને બદલે. આ તો વાતમાં તો ન્યાય ને લોજિક વિચારથી આવે છે, પણ પ્રયોગ કરી જોવા જેવો છે કે કોઈ પણ પરિણામમાં જ્યારે જે તે પરિણામનો અને જે તે વિષયનો રસ ચાલતો હોય ત્યારે સીધા એના અવલોકન ઉપર આવી જજો કે આ શું, અરે મૂંઝવણ થાય ને, મૂંઝવણ, કોઈ મુસીબત આવી પડે ત્યારે મૂંઝવણ થાય, ત્યારે પણ એને અવલોકનમાં આવજો ને. સીધો જ એ રસનો પારો નીચે ઉતર્યા વિના રહેશે નહીં. જેમ ધર્મનું ફળ રોકડું છે, એમ જ્ઞાનનું ફળ રોકડું છે. કેમ કે જ્ઞાન આત્માનો ધર્મ છે. પુણ્ય પાપના ફળ ઉધાર છે, ધર્મનું અને જ્ઞાનનું ફળ રોકડું છે, હાર્ડ કેશ છે. એ જ વખતે તમારી મૂંઝવણનું દુઃખ મટે મટે ને મટે છે. ફક્ત નિષ્પક્ષ થઈને અવલોકનમાં આવવાની જરૂર છે, જોવાની જરૂર છે કે આ શું થઈ રહ્યું છે, કેમ થાય છે, કારણ શું છે. બસ અવલોકન કરવું છે, તટસ્થ થઈને અવલોકન કરે, એનો વિભાવ રસ તે જ વખતે તૂટ્યા વિના રહે નહીં. આ પ્રેક્ટિસ જો ચાલુ રાખવામાં આવે તો હજારો પ્રશ્નોનો ઉકેલ પોતાને પોતાના આ પ્રયોગના અનુભવમાંથી મળે એવું છે. હજાર પ્રશ્નો પૂછતા જે સમાધાન ન થાય, જે હજાર પુસ્તકો અને શાસ્ત્રો વાંચતા જે સમાધાન ન થાય, એ સમાધાન ફક્ત આ અવલોકન કરવાથી થાય એવું છે. આ જગ્યાએ કૃપાળુ દેવે માસ્ટર કી આપી છે આ પત્રની અંદર. આ જગ્યાએ, જોકે અનેક જગ્યાએ આ વાત તો આવે છે, પણ આ પત્ર જેવો છે કે જેની અંદર મુમુક્ષુતાનો પ્રારંભ પૂર્ણતાને લક્ષ્ય કરવો એક વાત પાયાની નાખી છે, અને પૂર્ણતાના લક્ષ્ય થયા પછી જો ખરેખર પૂર્ણતાનું લક્ષ્ય થયું હોય તો એ અવલોકનમાં જીવ આવ્યા વિના રહે નહીં. પૂર્ણતાના લક્ષ્યવાળો જીવ સ્વરૂપ પ્રાપ્તિની ભાવનામાં આવ્યા વિના રહે નહીં. અહીંથી ક્રમ શરૂ થાય છે સુધીરભાઈ, અહીંથી ક્રમ શરૂ થાય છે. પૂર્ણતાના લક્ષ્ય શરૂઆત થઈ એ સ્વરૂપ પ્રાપ્તિની અનન્ય ભાવનામાં, તીવ્ર ભાવનામાં આવે છે, અને એ જીવ આપોઆપ અવલોકનમાં પ્રવેશ કરે છે. એ પોતાના ચાલતા દોષ જોવે છે, ચાલતા દોષ ઉપર એનો પ્રહાર શરૂ થાય છે, ચાલતા દોષ ટાળવાની એની પ્રક્રિયા ચાલુ થાય છે. આ ત્રીજા સ્ટેજમાં આવી ગયો, એને મુમુક્ષુતા ઉત્પન્ન થાય, એનો સ્વચ્છંદ હણાય હણાય ને હણાય. મુમુક્ષુની ભૂમિકામાં સર્વથી મોટામાં મોટો કોઈ દોષ હોય તો સ્વચ્છંદ નામનો દોષ છે. અને સ્વચ્છંદ તે શું, સ્વચ્છંદ એટલે શું, એનો જો વિચાર કરવામાં આવે તો આની સીધી રિવર્સ સાઈડ છે કે પોતાના દોષને ન જોવા તે સ્વચ્છંદ છે. જો પોતાના દોષને જોવા તે સ્વચ્છંદ ટાળવા રૂપ મુમુક્ષુતા છે તો વાઇસ વર્સા, કે પોતાના દોષને ન જોવા તે સ્વચ્છંદ છે. વિચારે છે તો ચોરે વિચારે છે ને સોનીએ વિચારે છે, પણ જોતો નથી. માફ કરજો, સોની તો એટલા માટે નામ લઉં છું કે એક પ્રસિદ્ધ લોકોક્તિ છે કે સોનું શું, સોની સોનું ચોર્યા વિના રહે નહીં, એટલા માટે. બીજું કઈ બીજું કારણ નથી, કેમ કે હું, મને પરિચિત નથી કોઈ હોય તો, એ પણ મને કંઈ ખ્યાલ નથી. આ તો એક સામાન્ય લોકોક્તિ એવી છે કે સગી માનું કાંઈ કામ આવે કે તો પણ એમાંથી થોડું તારવી લઈએ. આ એક લોકોક્તિ છે, બધા એવા ન પણ હોય, પાંચ આંગળી ક્યાંય સરખી નથી હોતી, પણ એક સામાન્ય વાત છે કે એને પણ એનો કોન્શિયન્સ બાઇટ કરતો હોય છે. પણ એ બધી વિચારની વાતો છે. શાસ્ત્ર વાંચતા, શાસ્ત્ર સાંભળતા, તત્વજ્ઞાનની ચર્ચાઓ કરતા કે ભગવાનની ભક્તિ પૂજા દયાદાન કરતા, ગમે તે પ્રક્રિયા કરતા વિચાર થાય છે, અવલોકન થતું નથી. જોઈ લેજો, તપાસી લેજો. અને અવલોકનમાં આવવું એ સહેલી વાત પણ નથી. અમારે ત્યાં રોજ સ્વાધ્યાય ચાલે છે. આ વિષય ઘણા પડખાથી વિચારાય છે, સેંકડો કલાકોથી વિચારાય છે. એમ કહીએ તો ચાલે, કેમ કે વર્ષોથી વાંચન ચાલે છે. રોજનો એક કલાક ગણીએ તો સેંકડો હજારો કલાક થયા છે. અને એ વિષયનું ઊંડાણ ઘણું છે. એ વિષયમાં રસ લેનારા ભાઈઓ મુમુક્ષુઓ પણ એમ કહે છે કે ભાઈ વાત તો બહુ સરસ છે આ, પણ હજી અમે અવલોકનમાં આવી શકતા નથી. જો અવલોકન કરવાથી દોષ ટળતા હોય, સ્વચ્છંદ નાશ પામતો હોય, તો અમારે નાશ કરવો છે. અવલોકન કરવું છે પણ કરી શકતા નથી. અથવા ક્યારેક થોડું થાય છે અને બહુ ભાગ થતો નથી. પણ ખરી વાત એ છે કે અવલોકન તો ત્રીજું સ્ટેજ છે. પહેલું સ્ટેજ તો પૂર્ણતાના લક્ષનો છે. હવે ક્રમથી શરૂઆત ન કરી હોય તો ક્રમભંગપણે અથવા તો ક્રમના વિપરીતપણે શરૂઆત કરવામાં આવે તો એવી રીતે કોઈ કામ વિજ્ઞાનમાં તો થતું નથી, શેરોય નથી થતો. શેરામાં તે શેરાની રીતે શેરો થાય કે પહેલાં અનાજનો દાણો શેક્યો હોય, પછી મગના લોટનો હોય કે ઘઉંના લોટનો હોય, પછી એમાં ગોળનું પાણી નાખે, પણ ત્રણ ભેગા કરીને ચૂલે ચડાવી દઈએ એટલે કાંઈ શેરો થતો નથી. કેમ કે એનું વિજ્ઞાન એ જાતનું છે. એમ અહીંયા પણ આ ક્રમ છે. આ ક્રમથી આગળ ચાલે તો જ અવલોકન થાય. પણ અવલોકનનું સ્ટેજ છે એ સીધો જ દોષને નાશ કરવાનો ઉપાય છે, એ ચાવી છે. અને બહુ મહત્વપૂર્ણ વાત કૃપાળુદેવે આ જગ્યાએ કરી છે. એક જ વાક્યમાં આ વાત પૂરી કરી છે એમણે કે મુમુક્ષુતા ઉત્પન્ન થવાનું લક્ષણ અથવા ઉપાય અથવા વિધિ એ છે કે પોતાના દોષ જોવામાં અપક્ષપાતતા છે. જુઓ, સ્વભાવ એટલે આત્મ સ્વરૂપ છે એ નિર્દોષ છે, શુદ્ધ